સાહસિક સ્થિતિ જ નહોતી હું એની સાથે જઈશું. લાચારી ભોગવીએ તો બરાબર નહીં આપણે. એટલે આપણે મનની સાથે એની સોબત કરી દો ને, આપણી બુદ્ધિથી, મારી પ્રાણની એટલે કે ભાવનાથી, તલસારથી, ભક્તિથી, એ પ્રાણનો વિષય, બુદ્ધિથી, મનન ચિંતવની બુદ્ધિનો વિષય, અને મન છે તેની સાથે જોડાયેલું રહે, એવી રીતે એની સોબત જો કર્યા કરીએ આપણે, અહીં રહે રહે આપણાથી થઈ શકે. અને આપણા મન, બુદ્ધિ, પ્રાણ એ બધા એનામાં એકરૂપ થાય તો એ ઘણો મોટો ફાયદો કરનાર એવા છે. એમ કરીને પેલું જે મને ગરીબાઈને લીધે લાચારી હતી કે જેની પાસે હું જઈ શકું એવી સ્થિતિ, મારી આર્થિક સ્થિતિ પણ નહોતી, ત્યારે એમાંથી ઉગારવા માટેનો આ એક ઉપાય મેં લીધેલો. તે આજે શરીરથી જે પ્રત્યક્ષ સોબત છે અને એ અભિરુચિ હોવા છતાં એ જે મન, બુદ્ધિ, પ્રાણ આ ત્રણથી કરીને જે સોબત થાય છે પરચર્યાથી છે. હવે જો નિમિત્ત વિશે વિચારીએ, નિમિત્ત પર મેં લખ્યું જ કરું, પણ નિમિત્ત વિશે વિચારીએ તો એની કોઈ એક પળ નિમિત્ત વિનાની જતી હોતી નથી. એટલે એ ગુરુપતાનો અનુભવ એનો અખંડ કન્ટિન્યુઅસ હોય છે, અનુભવીને. કારણ કે અને એને કેટલાય જન્મો અનુભવ થતા પહેલા કેટલાય જન્મો થયેલા છે. હવે કેટલાય જન્મમાં કેટલાની સાથે એનો સંબંધ, જીવતા પ્રાણીઓ, જીવતા માણસો સાથે તો કરો જ, પ્રાણીઓ સાથે એટલું નહીં પણ વનસ્પતિઓ આદિ સાથે પણ છે, સ્થળ સાથે પણ છે. એટલે અનેક ઠેકાણે આ એનો મનુષ્ય શરીર રૂપી જે આત્મા છે એનો કેટલાય જન્મમાં મનુષ્ય શરીર રૂપે કેટલાય જન્મ એના થયેલા છે. અને મનુષ્ય શરીર એનું હતું નહીં ત્યારે પણ જુદા જુદા રૂપે એક તત્વ વાળું શરીર, બે તત્વ વાળું શરીર, ત્રણ તત્વ વાળું, ચાર તત્વ વાળું અને પરમ્યુટેશન કોમ્બિનેશન થઈને એ કેટલા બધા શરીર થાય એના, એ બધા એના જુદા જુદા પ્રકારના જુદા જુદા જીવોની સાથેના એના જે સંબંધ તે બધા જ એના નિમિત્ત. એટલે કેટલા બધાની સાથે એ તદ્રુપતા થયા કરતો હોય છે. એટલે એકરૂપતા જે તેની સાથેની એની એકરૂપતા, એટલે જે તે બધું હું જ છું, હું પોતે એક જ છું, એકરૂપ છું જ્યારે બધાની સાથે, એનો કન્ટિન્યુઅસ અનુભવ એ હોય છે. પેલાનો અનુભવી પુરુષનો તે અનુભવ થવામાં આત્માનો જે ગુણધર્મ તાદાત્મ્ય એ જે છે તેને લીધે છે. કારણ કે તાદાત્મ્ય જો ના હોય તો એક સામાજિકની સાથે એકરૂપપણાનો અનુભવ કદી એને થાય જ નહીં. એટલે તાદાત્મ્ય એનો ગુણધર્મ, આત્માનો ગુણધર્મ, તટસ્થતા, સાક્ષી, તાદાત્મ્ય, પ્રસન્ન, પ્રસન્નતા, શાંતિ, સ્વસ્થતા, એવા બધા જે આત્માના ગુણધર્મો વર્ણવેલા છે એમાં તાદાત્મ્ય એક ગુણ લીધે જ જેની તેની સાથે એકરૂપ પ્રસંગે અથવા નિમિત્તે કરીને થઈ જતો હોય છે. એટલે આપણે પૂછેલું કે એફર્ટલેસ, એટલે આવી રીતે એને આપમેળે પળે પળ કેટલાય બધા આ જીવોની સાથે અનેક જન્મમાં જે સંબંધ થયેલા છે તેનું નિમિત્ત છે. એ કેટલાય બધા આ જીવોની સાથે પળે પળ એ સતત કોન્સ્ટન્ટ એ તાદાત્મ્ય પણ એનું ચાલુ જ રહ્યા કરે છે. એટલે એના અનુભવથી એટલી બધી ખાતરી થઈ જાય છે કે નહીં, હું બધા એક સાથે એકરૂપ છું. એટલે જેમ આપણા બેંક બેલેન્સ આપણું બોલતું હોય કે 5 લાખ રૂપિયા છે જ, તો એને એ અનુભવમાંથી આપણે કદી પાછા હટાવી શકતા નથી. જે વખતે જે સમયે જેટલું બેલેન્સ આપણું ચોપડે બોલતું હોય એમાંથી આપણે કદી પાછા હટી શકતા નથી, નિશ્ચિત છે, નક્કી થઈ જાય છે. આપણને જેમ એ જેમ નક્કી થઈ જાય છે તેવી રીતે હું બધાની સાથે એકરૂપ છું. એ અનુભવ આત્માને, શરીરધારી આત્માને તાદાત્મ્યને લીધે થાય છે. એ જો ના હોય, શરીર જો ના હોય તો એને બધાની સાથેનો એકરૂપતાનો એક રૂપપણા નો અનુભવ થવો શક્ય નથી હોતો.
શરીર
હોય તો નહીં અને અનુભવ થાય એવો, જેની તેની સાથે એક રૂપ થવાપણામાં શરીરની બહુ જરૂર. એટલા જ માટે મનુષ્ય યોની બધી યોનિઓમાં બધી થઈને 14 યોનિઓ ગણાય છે. 14 યોનિમાં ત્યાં પશુ પંખી બધા આવી જાય. જળચર યોનિ, પ્રેત યોનિ, દેવ યોનિ, મનુષ્ય યોનિ, એવી બધા ઘણા એવા બધા 14 યોનિ છે જીવની. એમાં મનુષ્યની યોનિ જ એવી છે કે જે દ્વારા આ ભગવાનનો ચેતનનો અનુભવ થઈ શકે અથવા તો મોક્ષ મેળવી શકાય. મોક્ષ એટલે જન્મ મરણ નહીં, એ વાત ખોટી છે સમાજની. પણ કામ ક્રોધાદિકથી રાગ દ્વેષથી મુક્ત થવું એ મોક્ષ છે. તારે એ એ પણ એ અનુભવ પણ શરીર હોય, શરીર હોય તો જ થઈ શકે, નહીં તો નહીં થઈ શકે. એટલે જ આ મનુષ્ય જન્મ મનકાદી દોયલો એ આપણામાં અસલથી જૂની જે કહેવત છે તે કહેવત તદ્દન સાચી છે કે આ મનુષ્ય શરીર વિના આ મોક્ષ પદ અનુભવવું એ દોહેલું છે, અશક્ય છે, નહીવત, બિલકુલ શક્ય નથી. એટલે આ મનુષ્ય શરીરનો જેટલો લાભ લેવાય એટલો ઉચ્ચ ઉર્ધ્વ ભૂમિકાના મનન ચિંતનમાં ભગવાનની ભક્તિમાં ભાવનામાં જાય તેટલું ઉત્તમ છે. તમારે સવાલ એમ થાય કે સાલો ભગવાન તો મારો બેટો નિરાકાર છે, કઈ આકાર તો છે નહીં. આકાર હોતો તો આકાર છે તે તો આ મનુષ્યના જે બધા મૂર્તિઓ છે આ બધા છે તો કલ્પનાથી, જેમ ફોટાથી ફોટો કેમેરાથી ફોટો પડે તે તો તાદૃશ. મારો ફોટો પાડ્યો હોય તો હું જેવો છું તેવા જ પ્રકારનું રૂપ છે અંદર. પણ પેલું જે શિલ્પકારે જે મૂર્તિઓ ઘડી છે, રણછોડરાયજીની હોય કે શ્રીનાથજીની હોય કે પાર્વતીની હોય કે શંકરની હોય કે ગમે તે હોય, પછી તો એમાં તો માત્ર નરી કલ્પના, જોકે એમાં કળા છે, શિલ્પકળાનું એક એનું એક એનું પણ એક અનુપમ સૌંદર્ય છે એની નાની, એ હું કબૂલું છું. તેમ છતાં એ પ્રત્યક્ષ ભગવાનનો સ્વરૂપનો આલેખન નથી કરી શકતો, કારણ કે કલ્પના જ છે એમાં તો. એના કરતા કેમેરાથી પાડેલો ફોટો મનુષ્યનો વધારે વધારે તાદૃશ્ય છે, પેલું નથી. ત્યારે ભગવાન તો આવો 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 સાકારપણા વાળો મૂર્તિઓમાં છે નહીં. ત્યારે એનું મનન ચિંતન શી રીતે કરવું, શી રીતે કઈ આધાર વિના મનન ચિંતન શી રીતે કરવું? તો કે મનન ચિંતન ગુણ વડે થાય, એના ગુણધર્મ જાણેલા છે. જે અનુભવી પુરુષો થયા આપણા શાસ્ત્રોમાં ઉપનિષદોમાં બીજામાં વર્ણવેલા છે કે આવા એના તાદાત્મ્ય, તાદૃશ્યતા, સ્વસ્થતા, શાંતિ, પ્રસન્નતા, સાક્ષીપણું, આ બધા ગુણો, સ્વસ્થતા, આ બધા ગુણો જે છે એ ગુણોને જીવનમાં અપનાવો, એ રીતે એનું મનન ચિંતન થાય. પ્રાણ પ્રાણથી એ ગુણોમાં આપણે પ્રવેશવાનું કરો, એ આપણામાં સ્થિર ટકે અને અખંડતા વાળા થાય એવું આપણે કંઈક કરો, કરવા કર્યા કરવા મજા કરો, એ ખરી ભક્તિ તો એ જ. એ રીતે એની સાથે એના રૂપનું આપણે અનુભવ કરી શકીએ છીએ ગુણ દ્વારા. આમાં સંસાર વ્યવહારમાં કોઈ માણસને આપણે ગુણ દ્વારા જ જાણી શકીએ છીએ, બીજી કઈ રીતે જાણી શકીએ છીએ? એના પરિચયમાં આવતા એના ગુણ દ્વારા એને સમજીએ છીએ. કેવી રીતે ભગવાનને પણ સમજવાને માટે એના ગુણ છે, એ ગુણધર્મ દ્વારા જ આપણે એને અનુભવી શકીશું, સમજી શકીશું અને એને તાદૃશ્ય પણ કરી શકીશું. એટલે એને ભજવાને માટે એના ગુણધર્મનો આશ્રય લેવો અને એ આપણા જીવનમાં પ્રત્યક્ષપણે પ્રગટાવવા, એ મોટા મોટી ભક્તિ છે, એ મોટા મોટું દર્શન છે, એ મોટા મોટો અનુભવ છે. અને એમ થતા થતા એનામાં એવા આપણા મથવાપણામાં જ્યારે એક નિષ્ઠા, એક રૂપતા, એક ભાવ, એક રસ, એ બધું જયારે કન્ટિન્યુઅસ અખંડતામાં પ્રગટ છે તે વખતે પ્રત્યક્ષ અનુભવ થાય જ. જો સાહેબ આ પ્રત્યક્ષ આ મારો પદાર્થ પાઠની વાત છે કે આ રાજુ ને પૂછો, પૂછો ત્યારે મારી કેવી સ્થિતિ હતી શરીરની. કોઈ અડે કે વાત કરે તો ફાવે નહી. ના સત્સંગમાં અત્યારે બોલ્યો હું, કેવો એક ધારો નિરાતે બોલાય. બસ